ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયામાં પ્રથમ સમૂહને કોરોના વાયરસની રસી આપવામાં આવશે. ઓસ્ટ્રેલિયા અને વિદેશમાં આરોગ્ય નિષ્ણાતોના માનવા પ્રમાણે આપણી રસી સુરક્ષિત અને અસરકારક છે, પરંતુ રસી વિશે કેટલીક પ્રકારની માન્યતાઓ પ્રવર્તી રહી છે, તે કેટલા અંશે સાચી છે જાણીએ આ અહેવાલમાં.
આપ છો SBS રેડિયો ગુજરાતીની સાથે.
ફાઇઝર બાયોન્ટેકની રસીનો પ્રથમ ડોઝ ઓસ્ટ્રેલિયામાં ગણતરીના દિવસોમાં જ ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. દેશના લોકોમાં રસી માટે આતુરતા વધી છે ત્યારે ગેરસમજણ અને માન્યતાઓમાં પણ વધારો થયો છે. અમે આ અંગે ચેપી રોગના નિષ્ણાત અને ANU પ્રોફેસર પીટર કોલિંગનોનને પૂછ્યું અને તેમણે રસી અંગે ઉદ્ભવી રહેલી ગેરસમજણો અને માન્યતાઓ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. પ્રથમ માન્યતા એ છે કે રસી વૃદ્ધ લોકો માટે અસુરક્ષિત છે. નોર્વેમાં ફાઇઝર બાયોન્ટેકની રસીનો પ્રથમ ડોઝ લીધા બાદ 33 વૃદ્ધ લોકોના મૃત્યુ થયા હતા. ત્યારબાદથી આ ચર્ચાએ જોર પકડ્યું છે. નોર્વેની ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થે ત્યારબાદ જણાવ્યું હતું કે મૃત્યુ અને રસીને સીધો કોઈ જ સંબંધ નથી. પ્રોફેસર કોલિંગનોને જણાવ્યું હતું કે રસીના કારણે થોડો તાવ આવી શકે છે, જે અગાઉથી જ આરોગ્ય સંબંધી અમુક ગંભીર બીમારીઓ સામે લડતા હોય તેવા વૃદ્ધ લોકો માટે જટિલ બની શકે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ લોકોમાં અગાઉથી જ મૃત્યુદર વધુ હોય છે.
Everything we do with a vaccine will have some mild and sometimes serious side effects, but they're very rare. And you've got to compare that to the disease itself. If you've got a disease like COVID, that if you're over the age of 85 in a nursing home, you've got a 1 in 3 chance of dying from getting the disease, then even if you have a rare increased risk of death from the vaccine, the benefits still far outweigh any downsides of the vaccine.
ગયા મહિને જર્મની અને ફ્રાન્સે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસી ફક્ત 65થી ઓછી ઉંમર ધરાવતી વ્યક્તિઓ માટે જ મંજૂર કરી હોવાના કારણે આ રસી વૃદ્ધો માટે સુરક્ષિત નહીં હોવાની વાતને વેગ મળ્યો હતો. પરંતુ પ્રોફેસર કોલિંગનોનના જણાવ્યા પ્રમાણે આ નિર્ણયો ઉપલબ્ધ ડેટાને અનુસાર લેવામાં આવ્યા હતા, તેને સુરક્ષાની બાબતો સાથે કોઈ સંબંધ નથી.
So far, the AstraZeneca vaccine hasn't had as much approval in countries as the Pfizer vaccine. And the reason for that is a lot of the studies were finished later. So with any approval process, they say, look, we've got enough data to be pretty sure in these age groups. We don't know about the others. We need to collect more data. But that's not a reason you can't use it in those other age groups. You just have to be part of an ongoing data collection. And so far, all the data is that it will work and that it will be safe.
બીજી માન્યતા છે કે રસીથી કોરોના વાયરસનું સંક્રમણ થઈ શકે છે. પ્રોફેસર કોલિંગનોન કહે છે કે આ બાબત લગભગ અસંભવ છે.
The vaccine won't give you COVID because it doesn't contain live virus. None of the vaccines contain live virus or any variation of COVID. So it would almost be impossible to get COVID from the vaccine itself.
અન્ય એક માન્યતા વિશે તમે જાણ્યું હશે કે રસી ખૂબ જ ઝડપથી બનાવવામાં આવી હોવાથી તે અસરકારક નહીં હોય. ઓસ્ટ્રેલિયાને ઉપલબ્ધ થનારી કોરોના વાયરસની રસી ઝડપથી નિર્મિત થઈ છે, જ્યારે હાલમાં ઉપયોગમાં લેવાતી અન્ય બીમારીઓ માટેની રસીના નિર્માણ પાછળ દશકો લાગી ગયા છે. પરંતુ કોરોના વાયરસના કારણે ઉત્પન્ન થયેલી અરાજકતા અને ઊંચા મૃત્યુદરના કારણે વૈજ્ઞાનિકોએ 12 મહિનાથી ઓછા સમયમાં જ રસી શોધી લીધી છે. પ્રોફેસર કોલિંગનોન જણાવે છે કે ડેટા મેળવવાની પ્રક્રિયા ચાલુ જ રહેશે, પરંતુ આ રસી સુરક્ષિત અને અસરકારક બંને છે.
Well, there's no doubt that that statement's wrong. The vaccine is effective. There's lots of data on lots of vaccines around the world that shows they work. Now, they don't work 100% of the time, but most of them working at least 60% efficacy and a lot of them towards 80-90%. So they do work. But do we need more data? Yes, we do, because there's age groups, particularly those over 80, where we need a lot more data. And children, for instance, we don't have data. So yes, we've made big steps forward and we've done them much quicker than usual. But we've actually still got the adequate safety data and efficacy data being collected, and what we've got so far looks good.
અન્ય એક માન્યતા છે ઓક્સફોર્ડ એસ્ટ્રેજેનેકાની રસી 60-70% અસરકારક હોવાથી તે આપણને સુરક્ષિત રાખી શકતી નથી. ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસી ઓસ્ટ્રેલિયા માટે એક આધારશિલાનું કાર્ય કરશે. CSL ઓસ્ટ્રેલિયામાં જ આ રસીના લગભગ 50 મિલિયન ડોઝનું નિર્માણ કરશે. પ્રાથમિક આંકડા અનુસાર ફાઇઝર બાયોન્ટેકની રસી 95% જેટલી અસરકારક છે, જ્યારે ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકાની રસી વર્તમાન સમયમાં 60-70% જેટલી અસરકારક છે. પરંતુ પ્રોફેસર કોલિંગનોન જણાવે છે કે આ રસીથી ચેપ અટકી ન પણ શકે, પરંતુ તે લોકોને ગંભીર બીમારીથી બચાવે છે, અને ફાઇઝરની સરખામણીએ તેનો સંગ્રહ કરવો પણ આસાન છે.
The AstraZeneca vaccine is not as good at preventing all disease as the Pfizer vaccine, for instance, but it seems to be very good at stopping people from dying and getting severe disease. And you've got to remember, that's what we're most worried about, people dying from this infection. So it's probably much better than 60%, maybe 80 or 90% at stopping people from dying. And we've got to remember, the Pfizer vaccine has got to be stored at minus 70, when, you know, can't be stored in an ordinary refrigerator for any period of time. So in practice, when you look at the practicalities of rolling it out, the AstraZeneca vaccine may end up being as efficacious in the real world as the Pfizer vaccine because of cold chain issues.
તાજેતરમાં યુકેમાંથી લેવામાં આવેલા આંકડા પ્રમાણે, જો 12 અઠવાડિયાના ગાળામાં રસીના બે ડોઝ આપવામાં આવે તો ચેપ લાગવાની શક્યતા 82% જેટલી ઘટી જાય છે. પ્રોફેસર કોલિંગનોન જણાવે છે કે જો રસી લોકોને મૃત્યુમાંથી બચાવે તો ભવિષ્યમાં તેના કારણે થતા ચેપની ચિંતા રહેશે નહીં.
You've got to remember, COVID has a death rate probably 5 to 10 times higher than influenza. Influenza mainly kills people in their 80s and 90s. But you know, COVID is much worse than influenza. So if we've got anything that we can roll out that markedly decreases the death rate by, say, you know, 80-90%, which probably the AstraZeneca vaccine will do as well, then that is worth having. You know, masks are a good idea if you've got a lot of community transmission. They probably only decrease your risk by 15-20%. So if you've got something that decreases your risk by 60-90%, you'd be silly not to use that as well, because it is so much better protection than just relying, for instance, on masks.
પાંચમા નંબરની માન્યતા છે કે જો તમને અગાઉ કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય તો તમારે રસી લેવાની જરૂર નથી. આ સંપૂર્ણપણે ખોટું નથી. અમુક અંશે તે સાચું છે કે જો તમે અગાઉ કોરોના વાયરસને હરાવ્યો હોય તો તમારા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ નિર્માણ પામી હશે, અને તે તમને ભવિષ્યમાં ફરીથી ચેપ લાગવાથી બચાવશે. રસી દ્વારા આ પ્રકારના એન્ટીબોડીઝ જ આપવામાં આવી રહ્યા છે, પરંતુ તે એન્ટીબોડીઝ કેટલા સમય સુધી અસ્તિત્વમાં રહેશે તે અંગે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ શકી નથી. પ્રોફેસર કોલિંગનોન જણાવે છે કે આંકડા પ્રમાણે તે 1 વર્ષ સુધી અસ્તિત્વમાં રહી શકે છે, અને રસી તેનાથી વધુ સુરક્ષા આપવી જોઈએ.
If you're sure you have had COVID because you've had a positive PCR test, then maybe you don't need the vaccine, or you don't need to be in the front row or the front of the line. But so far, there's no evidence of any harm from being revaccinated, and in theory, it might give them added protection that will last for longer, particularly if, you know, you need booster shots every few years.
અને અંતિમ માન્યતા છે કે રસી ભવિષ્યમાં સ્ત્રીઓની ગર્ભવતી બનવાની ક્ષમતામાં ઘટાડો કરશે. કોરોના વાયરસની રસી સ્ત્રીઓની ગર્ભવતી બનવાની ક્ષમતામાં ઘટાડો કરશે તે વિશે હાલમાં કોઈ પુરાવો મળ્યો નથી. આ માન્યતા એટલે ઉદ્ભવી રહી છે કારણ કે હાલના તબક્કે ગર્ભવતી મહિલાઓ પર રસીનું પરીક્ષણ ન કરવામાં આવ્યું હોવાના કારણે મોટાભાગના દેશો ગર્ભવતી હોય તેવી મહિલાઓને રસી ન લેવાની સલાહ આપી રહ્યા છે. જો કે આ બાબત કંઈ નવી નથી. અત્યાર સુધીના ઇતિહાસમાં થયેલા રસીના મોટાભાગના પરીક્ષણોમાં ગર્ભવતી મહિલાઓનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પ્રોફેસર કોલિંગનોન જણાવે છે કે ગર્ભવતી મહિલાઓ પર રસીની કેવી અસર થાય છે તેના આંકડા આગામી મહિનાઓમાં આવી જશે, પરંતુ તેમાં કોઈ ચોંકાવનારું પરિણામ જોવા મળે તેવી શક્યતા નથી.
I don't see any reason why the vaccines would hurt your ability to become pregnant in the future. In fact, I would think the disease itself, COVID, would make that more likely if you get very sick and you have low oxygen levels and kidney problems, etc.
SBS ન્યૂઝ માટે આ અહેવાલ ક્લાઉડિયા ફરહાટે રજૂ કર્યો હતો. તેને SBS ગુજરાતી માટે વત્સલ પટેલે પ્રસ્તુત કર્યો હતો.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગુગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.